સંતોનો સમય બહુ કિંમતી હોય છે. સંતોને વારંવાર મળવું નહીં, એ સતત ભગવાનના ધ્યાનમાં ભગવાનમાં તન્મય થવાનો પ્રયત્ન કરે છે. વારંવાર કોઈ મળવા જાય તો એમાં વિઘ્ન આવે છે. તમારો સમય બહુ કિંમતી છે, હું જાણું છું. હું એક ક્ષણ માંગુ છું. મેં પૂછ્યું કે તમે કોણ છો? કે મારું નામ ભક્તિ છે. મારું પ્રાગટ્ય થયું દક્ષિણ ભારત. દક્ષિણ ભારત એ ભક્તિ મહારાણી નું પિયર છે. બધા આચાર્યો દક્ષિણ ના છે. દક્ષિણ ભારતમાં જેવા વિશાળ વિશાળ મંદિરો દેખાય છે એવા કોઈ ઠેકાણે. શ્રી રંજીના મંદિરમાં 7 કોટ છે. 7 કોટ ઓળંગીને જાય ને નારાયણ અર્ચન. રામેશ્વર ભગવાનના મંદિરમાં 108 કુવા છે. દક્ષિણ ભારત ભક્તિ મહારાણી નું પિયર છે. ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામી, ભગવાન શ્રી રામાનુજાચાર્ય સ્વામી, ભગવાન શ્રી મધ્વાચાર્ય, ભગવાન શ્રી વલ્લભાચાર્ય, બધા જ આચાર્યો દક્ષિણના છે. દક્ષિણમાં પ્રગટ થઈને ત્યાંથી જ્ઞાન ભક્તિ નો પ્રચાર કરતા કરતા બધા આચાર્યો ઉત્તર ભારતમાં હિમાલયમાં બદ્રીનારાયણ ભગવાનના ચરણમાં દક્ષિણમાં પ્રગટ થયા છે. દક્ષિણ ભારત ભક્તિ મહારાણી નું પિયર છે. બીજા બધા સંતો મહાત્માઓ પ્રગટ થયા છે, ઉત્તરમાં ગયા છે. મારું નામ ભક્તિ છે. મહારાષ્ટ્રમાં ક્વચિત ક્વચિત મને માન મળ્યું. મારી હવે દશા બગડી છે. ગુરુધરે જીર્ણતા. મારા બે બાળકોને મૂર્છા. ભક્તિના બે બાળકો છે, જ્ઞાન અને વૈરાગ. કલિયુગમાં જ્ઞાન વૈરાગ ને મૂર્છા આવી છે. કલિયુગના લોકોને જગત જોવાની ઈચ્છા થાય છે. જગત જેને બનાવ્યું છે એને જોવાની ઈચ્છા થતી નથી. અરે જગત સુંદર છે તો જગત જેને બનાવ્યું છે એ અતિ સુંદર હોવો જોઈએ. જ્ઞાન ને મૂર્છા આવી છે, વૈરાગ્ય ને મૂર્છા આવી છે. ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આપણા જીવનની કથા છે. પ્રત્યેકના હૃદયમાં ભક્તિ હોય છે, જ્ઞાન વૈરાગ પણ હોય છે. ભક્તિ છિન્ન ભિન્ન છે. જે હું બોલે છે હું ઈશ્વરને માનતો નથી, ધર્મને માનતો નથી, એવા નાસ્તિકના મનમાં પણ ભક્તિ હોય છે. નાસ્તિક અતિ દુઃખી થાય ત્યારે ઈશ્વરને માને. એવી કોઈ દિવ્ય શક્તિ છે જેના આધીના જગત છે. અતિ દુઃખમાં નાસ્તિક પણ આસ્તિક બને છે. ભક્તિ પ્રત્યેકના હૃદયમાં હોય છે. ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે. જીવનમાં પૈસો મુખ્ય થયો, જીવનમાં કામ સુખ મુખ્ય થયું અને તેથી ભક્તિ છિન્ન ભિન્ન થઈ. જીવન ભોગ પ્રધાન થયું. ઘણા ભાગે માનવનું જીવન અર્થ અને કામમાં જ પૂરું થઈ જાય. પૈસા કમાવી કામ શું ભોગવતા જીવનનો અંત આવે છે. માનવ અર્થ અને કામથી આગળ જતો જ નથી. આપણા જીવનની આ કથા છે. ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે. જીવનમાં કામ સુખ મુખ્ય થયું છે, જીવનમાં પૈસો મુખ્ય થયું. ભક્તિ છિન્ન ભિન્ન થઈ તેથી દુઃખ વધ્યું છે. માનવને શાંતિ નથી. નારદજીએ ભક્તિ મહારાણીને આશ્વાસન આપ્યું છે, તમારો હું પ્રચાર કરીશ. જ્ઞાન વૈરાગ્યને જગાડવાનો પ્રયત્ન કર્યો. થોડો સમય જાગે અને ફરીથી મૂર્છામાં આવે. કોઈ કોઈ વખત જીવનમાં જ્ઞાન જાગૃત થાય. કોઈના છેલ્લા વરઘોડામાં જાઓ ને તો જ્ઞાન જાગૃત થાય. સ્મશાનમાં જયારે અગ્નિ સંસ્કાર થાય અને ત્યારે જ્ઞાન પ્રગટ થાય. જે શરીરને સુખ આપવા માટે હું પાપ કરું છું, અંતમાં શરીરની આદશા થવાની. શરીર સ્મશાનમાં જવાનું છે. રાજાનું શરીર હોય કે રંકનું શરીર હોય, આજકાલના લોકોને તો સ્મશાનમાં પણ જ્ઞાન જાગૃત થતું નથી. કેટલાક લોકો સ્મશાનમાં બેસીને ઘરની વાતો કરે. સ્મશાનમાં સંસાર વ્યવહારની વાતો કરવી નહીં, સ્મશાનમાં હસવું નહીં. કેટલાક લોકો તો સ્મશાનમાં પણ હવે ચા મંગાવે છે. સ્મશાન જ્ઞાન ભૂમિ છે, સ્મશાનમાં જ્ઞાન વૈરાગ જાગે છે. માનવના જીવનમાં કેટલાક પ્રસંગો એવા બની જાય કે બુદ્ધિમાં હૃદયમાં જ્ઞાન જાગૃત થાય, જ્ઞાન વૈરાગ જાગે છે, ફરીથી મૂર્છામાં પડે છે. આકાશવાણી થઈ અને તે આકાશવાણી આજ્ઞા કરી તમે કોઈ સંતને પૂછો, શરદ કુમારજીને પૂછે છે, મારી બહુ ઈચ્છા છે જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રચાર થાય, ભક્તિને પુષ્ટ કરવા માટે શું કરું. શરદ કુમારજીએ કહ્યું ભાગવતની કથા, ભાગવતની કથામાં પાપનો નાશ કરવાની શક્તિ છે. શ્રી કૃષ્ણ કથા જે વારંવાર સાંભળે ભગવાન ધીરે ધીરે એના મનને ખેંચી લે છે. જેના મનનું આકર્ષણ ભગવાન કરે છે એનું જીવન સુધરે છે, એનું પાપ છૂટે છે. શ્રી કૃષ્ણ કથામાં, શ્રી કૃષ્ણના નામમાં એવી દિવ્ય શક્તિ છે. તમે ભાગવતની કથા શરદ કુમારજી સાથે નારદજી ગંગા કિનારે આવ્યા છે, કથા થવાની છે, તે સાંભળ્યું. મોટા મોટા દેવો ઋષિઓ મહાત્માઓ વગર આમંત્રણ, જે આ કથામાં આવ્યા નહીં એક એક ના ઘેર ભૃગુ ઋષિ જાય અને ભૃગુ ઋષિ એક એક ને પ્રેરણા કરે, ચાલો ને કથા આનંદ આવશે. તમને ફુરસદ નથી, અર્ધો કલાક દેવું છે. ગુરુત્વા તત્ર નાયાતા ભૃગુ સંબોધ્ય ચાને, કેટલાક અભિમાનમાં બેસી રહ્યા, કેટલાક એવું સમજે છે હું તો બીએ પાસ થયો, મેં ભાગવત વાંચી નાખ્યું છે, મહારાજ વધારે શું કહેવાના, બધી મને ખબર છે. કેટલાક અભિમાનમાં ઘરમાં બેસી રહ્યા, કેટલાક આળસમાં બેઠા. ભૃગુ ઋષિ એક એક ના ઘેર જા, એક એક ને હલાવે, કથામાં ચાલ, કથામાં ચાલ, અડધો કલાક પણ કથા સાંભળે. ભૃગુ ઋષિએ વિચાર કર્યો મારી પ્રેરણાથી કોઈ કથામાં જાય, કથા સાંભળે, ભગવાનના નામનો જપ કરે તો એના પુણ્યમાં થોડોક મારો પણ ભાગ રહેશે. પાપમાં જે પ્રેરણા કરે એને એના માથે પાપ આવે. પાપીને બહુ સાથ આપવો નહીં, પાપીને સાથ આપવો એ તો પાપ કરવાની પ્રેરણા છે. એને સાથ ન મળે તો એ વધારે પાપ કરશે. પુણ્યમાં સત્કર્મમાં જે સાથ આપે છે એનું ફળ મળે છે. ગુરુત્વા તત્ર નાયાતાન ભૃગુ સંબોધ્ય ચાલે, શરદ કુમારજી સાવધાન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામમાં પધાર્યા ત્યારે પ્રભુએ પોતાનું દિવ્ય તેજ આ ભાગવત શાસ્ત્રમાં રાખ્યું છે. જે શક્તિ ભગવાનમાં છે એ જ શક્તિ ભાગવતમાં છે. સંતો તો એવું વર્ણન કરે છે ભગવાન કરતા પણ ભાગવતમાં વધારે શક્તિ છે. દુર્યોધનને શ્રી કૃષ્ણના દર્શન થયા પણ દુર્યોધનની બુદ્ધિ સુધરી, ભગવાન એને સમજાવે છે. દુર્યોધનને ભગવાનના દર્શન તો થયા, દુર્યોધને કૃષ્ણ કથા સાંભળી નથી, દુર્યોધને પ્રેમથી ભગવાનના નામનો જપ કર્યો નથી, અને તેથી ભગવાનના દર્શન કરે સતયની બુદ્ધિ સુધરતી નથી. કેટલાક જીવ એવા હોય છે કે ભગવાન પણ એમને સુધારી શકતા નથી, એવા જીવ કથા સાંભળે ભગવાનના નામનો જપ કરે તો સુધરે છે. ભગવાન કરતા પણ ભાગવતમાં શક્તિ વધારે છે. ભાગવત ભગવાનનું સ્વરૂપ છે, દૃષ્ટાંત સિદ્ધાંત સમજાવવા માટે. એક દૃષ્ટાંત આપ્યો છે, તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો એક બ્રાહ્મણ હતો. ઘરમાં સંપત્તિ બહુ હતી, સંતતિ ન હોવાથી દુઃખી થઈ, સંતાનના માટે ઘણા પ્રયત્નો કર્યા, સફળતા મળી નહીં, મરવા તૈયાર છે, નદી કિનારે આત્મહત્યા કરી માટે આવ્યો છે. આપણે બધા જ આત્મદેવ જેવા છે, આત્માને દેવ થવું ગમે છે. જે દેવના દર્શન બરાબર કરે એ દેવ થાય છે. જીવને શિવ થવું ગમે છે, નારાયણના ચરણે પહોંચવું છે. તુંગભદ્રા છે કલ્યાણ. કલ્યાણ કરનારી નદી આ માનવ કાયા છે. માનવ શરીરમાં રહેલો જીવાત્મા પોતાનું કલ્યાણ કરી શકે એ બીજાનું પણ કલ્યાણ કરી શકે. નર નારાયણના ચરણે જાય આત્મા દેવ બને તે શું આશ્ચર્ય છે. બીજાને દેવ બનાવી શકે એવી શક્તિ પ્રભુએ આપી છે. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ રહેતો હતો. આત્મદેવના પત્નીનું નામ બતાવ્યું છે ધુંધુલી. આપણે બધા ધુંધુલીના ધણી જેવા છે. બુદ્ધિ ધુંધુલી છે. વ્યાસ મહર્ષિએ ધુંધુલીનું વર્ણન જે ભાગવતમાં કર્યું છે એ બધું આપણા બુદ્ધિમાં ઘટે. માનવની બુદ્ધિ જગતનો વિચાર બહુ કરે છે. જગત જેને બનાવ્યું છે એને વિશેનો વિચાર કરતી નથી. લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્દી. બુદ્ધિ જગતનો વિચાર કરે છે. બુદ્ધિ પોતાનો વિચાર કરતી નથી. મારું અસલી વતન ક્યાં છે? હું અહીંયા ક્યારથી આવ્યો છું? મારે ક્યાં જવાનું છે? બુદ્ધિ આત્મ સ્વરૂપ નો વિચાર કરતી નથી. જગત નો વિચાર કરે છે. ધુંધુલી ક્રૂર છે. જે કામ સુખ નું વારંવાર સ્મરણ કરે એ ક્રૂર થઈ જાય છે. કામ સુખ નું ચિંતન કરનારે કપટી થાય છે. લોક વાર્તા રતા ક્રૂર. બહુ બોલવા વાય. માનવ જીભથી વધારે બોલતો નથી. માનવ મનથી બુદ્ધિથી બહુ વાતો કરે. ધુંધળી સાથે જીવનું લગ્ન થયું છે. સત્સંગ કરે તો વિવેક રૂપી સત્પુત્ર. સત્પુત્ર સંપત્તિથી મળે નહીં, સત્સંગથી મળે. આત્મદેવે સંપત્તિનો ઉપયોગ કર્યો પણ એને સત્સંગ કર્યો નહીં. જેને વિવેક રૂપી દીકરો નથી એ સંસાર નદીમાં ડૂબીને મળે.
બિનુ સતસંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ.
ત્યાં એક એને સંત ના દર્શન થયા. સંત એને સમજાવે છે છોકરો નથી એ સારું છે, તારું કલ્યાણ તારે કરવાનું છે. જે માતા પિતા છે એમનું ઘણું ખરું જીવન પુત્રના પાછળ પૂરું થાય છે. છોકરાઓને મોટા કરવા, એમને ભણાવવા પરણાવવા, એમાં શક્તિનો સંપત્તિનો નાશ થઈ જાય છે. તારા ઘેર છોકરો નથી એ સારું છે, તારું કલ્યાણ તારે જ કરવાનું છે. કે મારા છોકરો હોય તો પિંડદાન કરે, શ્રાદ્ધ કરે. કે છોકરો પિંડદાન કરે તારું કલ્યાણ થશે એવું તને લાગે છે? તારું પિંડદાન તારે કરવાનું છે. કલયુગના છોકરાઓને મા બાપનું શ્રાદ્ધ કરવાની પણ ફુરસદ નથી હોતી. કેટલાક તો મંદિરમાં જ શ્રાદ્ધ કરી દે છે, મંદિરમાં રાજભોગ કરાવી દે કે શ્રાદ્ધ થઈ ગયું છે. શ્રાદ્ધ ઘરમાં કરવું. શ્રાદ્ધમાં શ્રદ્ધા મુખ્ય છે. તમારું પિંડદાન તમારા હાથે કરો. આ શરીર પિંડ છે. શરીર પિંડ જે પરમાત્માને અર્પણ કરે. વૈષ્ણવો તેથી તો ગળામાં તુલસીની કંઠી ધારણ કરે. આ શરીર હવે ભોગ માટે નથી, શરીર ભગવાનના માટે. એવું સતત સમજવા માટે ગળામાં તુલસીની માળા ધારણ કરે. જે વસ્તુમાં તુલસી અર્પણ કરો એ કૃષ્ણાર્પણ થાય છે. આ શરીર ભગવાનને શરીર હવે ભગવાનના માટે છે, શરીર કેવળ હવે ભોગ માટે નથી. એવું સતત સ્મરણ રાખવા માટે ગળામાં તુલસીની કંઠી ધારણ કરે. કેટલાક લોકો તો મંદિરમાં જઈને પણ ઝઘડો કરે છે, ગળામાં તુલસીની માળા ધારણ કરે છે. એ વિચાર કરતા નથી તુલસીની કંઠી મેં શા માટે ધારણ. હવે શરીર ભગવાનને અર્પણ થયું છે. તારું પિંડદાન તારે કરવાનું છે. આ શરીર પિંડ જે પરમાત્માને અર્પણ કરે, જેનું જીવન ભગવાનના માટે છે એને મુક્તિ મળે છે. સંત સમજાવે છે આત્મદેવને તે ગમતું નથી. મારા છોકરો તો થવો જ જોઈએ. બાળક ક્રોધમાં હોય ને રમાડતા જે મજા આવે તે તમે શું જાણો? છોકરો ક્રોધમાં એકી બેકી કરે ને તો એ મા બાપ બચારા રાજી થઈ જાય, મજા છે. માયા એવી વિલક્ષણ છે, જે બહુ ખરાબ છે એ સારું લાગે. કેવા છોકરો થવો જોઈએ? છોકરો હોય તો ઘરમાં દીવો કરે, કલિયુગના છોકરાઓ તો મા બાપ નો દીવો ઉલવી નાખે એવા થયા છે. જરાય સત્કર્મ કરતા નથી, માતા પિતા આશા રાખે કે છોકરો થવો જોઈએ. મહારાજ મને છોકરો આપો, કે તારા ભાગ્યમાં પુત્ર નું સુખ લખ્યું નથી, કે મહારાજ મારા ભાગ્યમાં લખ્યું ન હોય તો તમારા ભાગમાંથી કાઢીને પણ મને આપ્યું. હું મરવા આવ્યો છું. સંતને દયાની ફળ આપ્યું અને કહ્યું આ ફળ પત્નીને ખવડાવજે, ફળ ખાવાથી ગર્ભ રહેશે, ગર્ભ રહ્યા પછી તમારું બેનું જીવન પવિત્ર હોય. તો કોઈ છોકરો મોટો જ્ઞાની ભગવત ભક્ત થશે. સગર્ભા સ્ત્રી જેવા કર્મ કરે એની અસર ગર્ભના બાળક ઉપર થાય. શાસ્ત્રોમાં તેથી બધા નિયમો બતાવ્યા છે. સત્સંગમાં વિવેકરૂપી ફળ મળે છે અને તે વિવેકરૂપી ફળ ઘરમાં જઈને બુદ્ધિને ખવડાવવાનું છે. આત્મદેવની ભૂલ એ થઈ, ધુંધળીના હાથમાં ફળ આપ્યું, ખવડાવ્યું. કથામાં જે સાંભળો છો એને યાદ કરો. આજે મેં કથામાં સાંભળ્યું છે, બહુ સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. શ્રી કૃષ્ણ દર્શનથી શાંતિ મળે. કથાનો એક એક સિદ્ધાંત યાદ કરો. કથામાં વિવેકરૂપી ફળ મળે છે અને તે વિવેકરૂપી ફળ તમારા ધુંધુલીને ખવડાવજો. આત્મદેવે તે ફળ ધુંધુલીના હાથમાં આપ્યું, ખવડાવ્યું. ધુંધુલીએ તે ફળ ખાધું નહીં, ગાયને ખવડાવ્યું. બુદ્ધિને સંસાર મીઠો લાગે છે. વિવેકરૂપી ફળ ખાય તો મારો સંસાર બગડશે. બુદ્ધિએ તે ફળ ખાધું નહીં, ગાયને ખવડાવ્યું. એની નાની બેન મળવા આવી હતી, વાતો થાય છે. એની બેને કહ્યું કે મારા ત્યાં બાળક આવશે તે હું તને આપી દઈશ. મારા બને તો ગોળિયા છે, એને ક્યાંક કરીશ. કપટ કર્યું છે. વેદાંત નો સિદ્ધાંત વ્યાસ મહર્ષિએ મહાત્મ્યની કથામાં પરોવી દીધો. ધુંધુરી કપટ કરે છે. મેં ફળ ખાધું છે, મારા પેટમાં ગર્ભ છે. બુદ્ધિની નાની બેન તે મન છે. મન અને બુદ્ધિ મળીને શુદ્ધ જીવને છેતરે છે. મન ઉપર વિશ્વાસ રાખવાથી જીવ દુઃખી થાય. મન ઉપર વિશ્વાસ રાખવાથી જ બંધનમાં જીવ આવે. ધુંધળીએ ફળ ખાધું નહીં, ગાયને ખવડાવ્યું. આત્મદેવે એવું માની લીધું, એને ફળ ખાધું છે, એના પેટમાં ગર્ભ છે. બેનનો દીકરો લઈ આવે અને સવારે જાહેરાત કરી છે, મારા ત્યાં બાળક આવ્યું છે. બાળક આત્મદેવ પુત્ર દર્શન કરવા માટે જાય છે. બાળકને જોતા એને થોડી શંકા તો થઈ, ગઈકાલે રાત્રે આ બાળકનો જન્મ થયો, આ તો 2-3 મહિનાના નો બાળક લાગે છે. ત્યારે ધુંધળી સમજાવે છે, તમે શ્રદ્ધા રાખો, આ સંતની પ્રસાદીનો પુત્ર તેથી જન્મથી જ તગડો થઈ ગયો. મારો દીકરો રાત્રે થયો, મને જરાય ત્રાસ થયો. આ મારો દીકરો, મારું નામ ધુંધળી, મારા દીકરાનું નામ મારી ઈચ્છા અનુસાર હું રાખું છું, એનું નામ ધુંધુકારી. સંતનો પ્રસાદ ગાયના પેટમાં જ્યાં બાળક થાય. માનવના જેવો છે, એના કાન ગાયના કાન જેવા લાંબા હતા, એનું નામ ગોકર્ણ એમ રાખ્યું છે. ધુંધુકારી દુરાચારી થયો, ગોકર્ણજી મહાન ભગવત ભક્ત થયા. ધુંધુકારી એવો દુષ્ટ હતો, મળદાના હાથે કહાય. અરે મળદાના હાથનું કેવી રીતે ખાતો હશે? મહાત્મ્યમાં વર્ણન કર્યું છે, શવ હસ્તે નભોજનમ, જે હાથ ભગવાનની સેવા પૂજા કરતા નથી, જે હાથ સત્કર્મ ન કરે એ હાથ મળદાના હાથ છે. ખાતા પહેલા થોડો વિચાર કરો, મારા પ્રભુ પ્રસન્ન છે કે નારાજ છે. પરમાત્મા પ્રસન્ન થાય એવું કોઈ પણ સત્કર્મ કર્યા વિના જે ખાય છે એ મળદાના હાથે ખાય છે. આજે મેં પ્રેમથી પૂજા કરી કે નહીં? આજે મેં ભગવાનના નામનો જપ કર્યો કે નહીં? આજે કોઈ ગરીબને મેં આપ્યું કે નહીં? પરમાત્મા પ્રસન્ન થાય એવું કોઈ પણ સત્કર્મ કર્યા વિના ખાશો? ધુંધુકારી મળદાના હાથે ખાતો, પાંચ વેશ્યાઓમાં ફસાયો, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ પંચ વિષયો પાપથી જે ભોગવે, અન્યાયથી પાપથી જે સંસારનું સુખ ભોગવે એ ધુંધુકારી જેવા છે. ધુંધુકારી દુરાચારી થઈ, ગોકર્ણજી મહાજ્ઞાની થઈ, વેશ્યાઓને રાજી કરે છે, ઘરનું ધન વેશ્યાઓને, મા બાપને મારે છે, તે સમયે ગોકર્ણજી આવ્યા છે અને ઉપદેશ કર્યો.
દેશથી માં સરુધિરે ભીમતિમ ત્યજત્વમ યાયાસુતાદિષુ સદા મમતાં વિમુંચ પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગરસિકો ભવ ભક્તિનિષ્ઠા ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથાર સમહો નિતરામ પિબત્વમ.
ઋષિઓમાં એવી શક્તિ છે થોડા શબ્દોમાં ઘણો અર્થ ભરી દે. આ બે શ્લોકમાં વ્યાસ મહર્ષિએ ભાગવતનો બધો અર્થ ભરી દીધો. આ બે શ્લોક કંઠસ્થ કરો, દિવસમાં અનેક વાર બોલો, અર્થાનુસંધાન સાથે. ગોકર્ણજી પિતાજીને સાવધાન, કાળ ધક્કો મારશે ત્યારે હાયા કરતા બધું છોડવું જ પડશે. સમજીને જે છોડે છે, કાળ ધક્કો મારતા પહેલા જે ત્યાગ કરે. પિતાજી હવે ગંગા કિનારે જાઓ, જે છોકરો તમારું કયું કરતો નથી એ મારો છે એવું કેમ માનો છો? ભગવાન તમારા છે, તમે વનમાં જઈને ભગવાનનું આરાધન કરો. ગોકર્ણજીએ વિવેક આપ્યો છે. આત્મદેવ ગંગા કિનારે આવ્યા, પ્રાતઃ કાલમાં નારાયણનું ધ્યાન કરે છે, નારાયણની માનસી પૂજા કરે છે. આખો દિવસ હું ભક્તિ શું કરું? નિયમ લીધો છે દશમ સ્કંદનો પાઠ. દશમ સ્કંદમાં શ્રી કૃષ્ણની મધુર લીલાઓનું વર્ણન છે. આ સંસાર માયાની લીલા છે, માયાની લીલા જોવાથી, માયાની લીલાનું સ્મરણ કરવાથી મન બહુ બગડ્યું છે. દશમ સ્કંદની શ્રી કૃષ્ણની મધુર લીલા છે, જે લીલાઓનું શ્રવણ મનન કરવાથી જગત ભૂલાય છે, ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મયતા થાય. દશમ સ્કંદનો પાઠ કરવાનો નિયમ દીધો. 90 અધ્યાય દશમ સ્કંદના છે. 7-8 કલાક એક આસને બેસે તો દશમ સ્કંદ પૂરો થાય. કેટલાક લોકો બહુ ઉતાવળ કરે તો 5-6 કલાકમાં પૂરો કરે છે. એમને પાઠનો આનંદ મળે, શાંતિથી પાઠ કરો, ધીરે ધીરે પાઠ કરો. ભગવાન અહીંયા બિરાજેલા છે, હું બોલું છું એ સાંભળે છે, તે ભગવાનના દર્શન સ્મરણ કરતા કરતા પાઠ કરો. તમે શું બોલો છો, કેવી રીતે બોલો છો, ભગવાન બધું તમને જુએ. ગીતિ શીઘ્રી શિરઃ કંપી તથા લિખિત પાઠક અનર્થજ્ઞ અલ્પકંઠશ્ચ ષડેતે પાઠકા ધમા માધુર્યમ અક્ષર વ્યક્તિ પદચ્છેદ સુસ્વર ધૈર્ય લય સમર્થન ચ ષડેતે પાઠકા ગુણા. ભગવાન સિંહાસનમાં બિરાજે, હું જે બોલું છું તે મારા ભગવાન સાંભળે. સવારે પાઠનો આરંભ કરે, સાયંકાળે પાઠ પૂરો થાય, એક વાર ફળ ખાય છે. ઘણા વર્ષો સુધી એવી રીતે તપશ્ચર્યા કરી મન શુદ્ધ થયું, આ જીવ લાયક બને ત્યારે ભગવાન દર્શન આપે. જીવ લાયક નથી તેથી ભગવાન દર્શન આપતા નથી. મહાદેવ લાયક થયો. એક દિવસ દશમ સ્કંદ નો પાઠ પરિપૂર્ણ કરી શ્રી કૃષ્ણ ચરણમાં વંદન પ્રેમથી જય જયકાર કર્યો. ચતુર્ભુજ નારાયણ પ્રત્યક્ષ પ્રગટ થયા. ભગવાનના ચરણમાં વંદન કરે છે. પ્રભુ એને ઉઠાવ્યો, છાતી સાથે જીવ ઈશ્વરનું મિલન થયું. આત્મા પરમાત્મા એક થયા છે. આત્મદેવ સાચો દેવ થયો.
એવમ સુતો દિવસતો વિગ્રહમ વ્યાય યાતો વનમ સ્થિરમતિર ગત ષષ્ઠિ વર્ષા યુક્તો હરેરનુદિનમ પરિચરીયયા સૌ શ્રી કૃષ્ણમાપનિયતમ દશમસ્ય પાઠા.
ભાગવત નો આશ્રય કરનાર એ ભગવાનના ચરણે જાય, ભગવાનના દર્શન કરીને કૃતાર્થ. ગોકર્ણજી ઘર છોડીને જાત્રા કરવા ગયા છે. વેશ્યાઓને ધુંધુકારી ઘરમાં રાખે છે. ધનના લોભથી વેશ્યાઓએ ધુંધુકારીને કપટ કરીને માર્યું. અતિ પાપી મર્યા પછી પ્રેત થાય છે. અતિ પાપી અને પ્રેત બંને સરખા જોઈએ છે. જે અતિ પાપ કરે છે ને જોવાની ઈચ્છા થતી નથી, પ્રેત ને જોવાની ઈચ્છા થતી. અતિ પાપી ધુંધુકારી પ્રેત થયો. પ્રેત યોનિમાં અતિ દુઃખ છે. ગોકર્ણજી જાત્રા કરતા ગયાજીમાં ગયા છે. ગયાજીમાં ભગવાન નારાયણના ચરણ છે. નારાયણના ચરણમાં પિતૃઓનું નામ લઈને પિંડ આપવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય. ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે, મારા ભાઈનો ઉદ્ધાર થાય. સાંભળ્યું છે મારા ભાઈની દુર્ગતિ થઈ. ગોકર્ણજી જાત્રા કરતા કરતા ઘરમાં આવ્યા છે. ધુંધુકારી દેખાયું, પ્રેત થયો. તારા માટે મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે કે હું અતિ પાપી છું. ગયા શ્રાદ્ધ કર્યું છતાં મારો ઉદ્ધાર થયો. શ્રાદ્ધ વ્યર્થ જતું નથી. ગયા શ્રાદ્ધ કર્યા પછી ગોકર્ણજીને ઘરમાં આવવાની ઈચ્છા થઈ છે. હવે ભાગવતની કથા કરીને એનો ઉદ્ધાર કરશે. સુરનારાયણની આજ્ઞા થઈ છે. ભાગવતની કથા આષાઢ મહિનામાં ગોકર્ણજી ગામમાં જ કથા કરે છે. લુલા લંગડા આંધળા પણ કથા મર્યા પછી પાછળથી કથા થાય એ ઠીક છે. અતિ ઉત્તમ તો એ છે મરતા પહેલા જ કથા સાંભળે, પાપ છોડે અને સતત ભક્તિ કરે. પાછળથી કોઈ શ્રાદ્ધ કરે તોય ઠીક, ન કરે તો જરાય જરૂર નથી. તમારું શ્રાદ્ધ તમારા હાથે કરીને જગતને જય શ્રી કૃષ્ણ કરજો. પાછળથી કોઈ શ્રાદ્ધ કરશે મારો ઉદ્ધાર થશે એવી આશા રાખશો. આંધળાઓ કથામાં આવે, ધુંધુકારીના ઉદ્ધાર માટે કથા હતી. એ ધુંધુકારી આવ્યો, એને બેસવાની જગ્યા મળી નહીં. સાત ગાંઠનો વાસ ત્યાં હતો, તે વાસમાં એને પ્રવેશ કર્યો. ત્યાં બેસીને કથા સાંભળી, વાસની એક ગાંઠ તૂટી જાય. વાસના એ જ ગ્રંથિ છે. ઘણા ભાગે જીવ વાસનામાં રહીને જ શરીર છોડે છે, તેથી એને ફરીથી જન્મ લેવો. પતિ પત્ની ની આસક્તિ કામાશક્તિ એ ગાંઠ છે જે પુનર્જન્મનું કારણ બને છે. પતિ પત્ની આત્મદૃષ્ટિથી પ્રેમ રાખે, કામાંધ થઈને શરીર સાથે બહુ પ્રેમ રાખે. મળમૂત્રથી ભરેલું આ શરીર એ બહુ પ્રેમ કરવા લાયક નથી, આત્મદૃષ્ટિથી પ્રેમ. પતિ પત્ની નો પવિત્ર સંબંધ પરમાત્માના માટે થયો છે. પુત્રમાં આસક્તિ એ ગાંઠ છે, પૈસામાં આસક્તિ એ ગાંઠ છે, કુટુંબમાં આસક્તિ એ ગાંઠ છે. કથા સાંભળે, વિવેક જાગે, પરમાત્મા સાથે પ્રેમ કરે તો ધીરે ધીરે આ વાસનાની ગાંઠ છૂટે. વાસનાની ગ્રંથિ છોડવા માટે કથા છે, પરમાત્મા સાથે પ્રેમ કરવા માટે કથા છે. જે પ્રભુ સાથે પ્રેમ કરે એની વાસનાની ગ્રંથિ ધીરે ધીરે છૂટે. પરીક્ષિત મોક્ષની કથા સંભળાવી અને તે સમયે વાસમાંથી એક દિવ્ય પુરુષ બહાર આવ્યો, ભાગવતને વંદન કરે છે, ગોકર્ણજીને વંદન. ધન્ય છે ભાગવતી કથાને, ધન્ય છે શ્રી સુખદેવજી મહારાજને, મારા જેવા પાપી જીવનો પણ ઉદ્ધાર. કથામાં કેવી દિવ્ય શક્તિ છે. ધુંધુકારી કૃતાર્થ થયો છે, ભગવાનના ધામમાં ગયો છે. ગોકર્ણજીએ શ્રાવણ મહિનામાં ફરીથી કથા કરી. ધુંધુકારીના જેવી એકાગ્ર ચિત્તથી અમે કથા સાંભળી, કથાનું મનન કર્યું, ઉપવાસ કરીને કથા સાંભળવા. ઉપશબ્દનો અર્થ છે સમીપમાં, વાસ શબ્દનો અર્થ છે રેવું. મનથી ભગવાનના ચરણ મારે, મનને ભગવાનના નામમાં રાખે એ ઉપવાસ બનાવે. કેટલાક લોકો તો એવું સમજે છે ઉપવાસ કરવાનો એટલે સાબુદાણા બટાકા ખૂબ ખાવાના. સાબુદાણા બટાકા ખાવાથી સાધારણ ઉપવાસ થાય. ઉપવાસનું લક્ષ્ય એ છે મનથી પરમાત્માના ચરણ મારે. લોકો બરાબર ઉપવાસ કરીને કથા સાંભળે, વક્તા શ્રોતા મનથી જયારે એક બને છે, ધીરે ધીરે હૃદય પીગળે છે, પ્રભુમાં પ્રેમ થાય છે. કથા ભક્તિને પુષ્ટ કરવા માટે છે, કથા જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે છે. કથા સાંભળ્યા પછી સંસારના વિષયોમાં અરુચિ આવે, સંસારનું સુખ તુચ્છ લાગે, પ્રભુમાં પ્રેમ જાગે, તો જ કથા કથા છે. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ મહારાણી કથા મંડપમાં પ્રગટ થાય. કથાથી ભક્તિ પુષ્ટ થાય છે, કથાથી જ્ઞાન વૈરાગ્ય જાગે છે. ભક્તિ મહારાણી કીર્તન કરતા કરતા કથા છે, કથા એ કીર્તન ભક્તિ છે. કથા કરે એ ભક્તિ, કથા સાંભળે એ ભક્તિ, કથા એ વ્યાખ્યાન નથી. કથામાં વક્તા ભગવદ ગુણગાન કરે છે, ભગવાનની મધુર લીલાઓનું વર્ણન કરે છે. ગુણ સંકીર્તન અને લીલા સંકીર્તન એ નામ સંકીર્તન થી સફળ થાય. આ કથાનું સોળાની ફળ તમને મળે એવી ઈચ્છા હોય તો કથામાં પ્રેમથી પ્રભુના નામનું કીર્તન કરો. કીર્તનમાં સંકોચ રાખશો. ભક્તિ મહારાણી કથા મંડપમાં પ્રગટ થયા ત્યારે